આ સાધનાઓમાં અનિષ્ટનો કોઈ ભય નથી. મંત્રોની સાધનાની એક વિધિ વ્યવસ્થા હોય છે. નિત્ય સાધના પદ્ધતિથી નિર્ધારિત કર્મકાંડ અનુસાર મંત્રોનું અનુષ્ઠાન સાધના પુરસ્ચરણ કરવાના હોય છે. વિધિપૂર્વક નહીં કરાયેલું અનુષ્ઠાન સાધકને હાનિકારક થાય છે અને લાભને બદલે નુકસાન થવાનો સંભવ રહે છે. એવા અનેક ઉદાહરણો મળે છે કે કોઈ વ્યક્તિએ અમુક મંત્રની યા દેવતાની સાધના કરી અથવા કોઈ યોગાભ્યાસ યા તાંત્રિક અનુષ્ઠાન કર્યું અને સાધનાની નિયત રીતમાં કંઈ ભૂલ થઈ ગઈ અથવા કોઈ પ્રકારે અનુષ્ઠાન ખંડિત થઈ ગયું તો તેને કારણે સાધકને ભારે વિપત્તિમાં પડવું પડ્યું હોય અને કેટલાક માણસો તો ગાંડા થયેલા પણ જોવામાં આવ્યા છે. કેટલાકને રોગ, મૃત્યુ, ધન નાશ આદિનું અનિષ્ટ સહન કરવું પડ્યું છે. એવા પ્રમાણો ઇતિહાસ પુરાણોમાં પણ છે. વૃત અને ઇન્દ્રની કથા એ પ્રકારની છે. વેદ મંત્રનું અશુદ્ધ ઉચ્ચારણ કરવાથી એમને ઘાતક સંકટ વેઠવા પડ્યા હતા. બીજા વેદ મંત્રોની માફક ગાયત્રીનું પણ શુદ્ધ સસ્વર ઉચ્ચારણ થવું જોઈએ. એનું વિધિપૂર્વક સાધન થવાની જરૂર છે. વિધિપૂર્વક કરાયેલું સાધન થોડા વખતમાં જ સિદ્ધ થાય છે અને ઉત્તમ લાભ આપે છે. આમ હોવા છતાં પણ વેદ માતા ગાયત્રીમાં એક વિશેષતા એ છે કે કાંઈ ભૂલ થઈ જાય તો પણ તેનું નુકસાનકારક પરિણામ આવતું નથી. જે પ્રકારે દયારુ, સ્વસ્થ અને બુદ્ધિમાન માતા પોતાના બાળકનું સદા હિતચિંતન કર્યા જ કરે છે, તે પ્રકારે ગાયત્રી શક્તિ દ્વારા પણ સાધકનું હિતચિંતન થયા કરે છે. માતા પ્રત્યે બાળક કંઈક ભૂલ પણ કરે છે, કદીક તેના સન્માન અને પૂજ્ય ભાવમાં ખામી રાખે છે, કોઈ વાર ઉલટું આચરણ કરી બેસે છે, છતાં એના પ્રત્યે માતા દુર્ભાવ રાખતી નથી, તેમજ તેને કોઈ પ્રકારની હાનિ પહોંચાડતી નથી. જ્યારે સાધારણ માતાએ આટલી દયારૂતા અને ક્ષમા પ્રદર્શિત કરે તો જગતજનની વેદ માતા સત્વગુણની દિવ્ય ગંગા ગાયત્રી પાસેથી એનાથી પણ વધારે આશા રાખી શકાય. પોતાના બાળકોની પોતા પ્રત્યેની ભક્તિ ભાવના જોઈને માતાનું હૃદય પુલકિત થઈ જાય છે. એના વાત્સલ્યની નિર્ઝરણી ફૂટી નીકળે છે. એના દિવ્ય પ્રવાહમાં સાધનાની નાની નાની ભૂલો અને કર્મકાંડમાં અજ્ઞાનથી રહી ગયેલી તૂટીઓ તણખલાની જેમ વહી જાય છે. સત્વગુણની સાધનાનું વિપરીત ફળ ન થવાનો વિશ્વાસ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં દર્શાવ્યો છે. નેહ વિક્રમ નાસો અસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વર્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. અર્થાત સત્કાર્યના આરંભનો નાશ થતો નથી, એ પડતું આખડતું આગળ વધ્યા કરે છે, એમાંથી ઉલટું ફર કદી નીકળતું નથી. એવું કદી બનતું નથી કે સત ઈચ્છાથી કરાયેલું કાર્ય અસત થઈ જાય અને તેનું પરિણામ અશુભ થાય. થોડું ઘણું ધર્મ કાર્ય પણ મોટા ભયથી આપણું રક્ષણ કરે છે. ગાયત્રી સાધના એવું જ સાત્વિક સત્કર્મ છે. જેનો એક વાર આરંભ કરી દેવામાં આવે તો મનની પ્રવૃત્તિઓ તરફ અવશ્ય જ આકર્ષિત થાય છે અને વચમાં કોઈ વાર છૂટી જાય તો પણ ફરી ફરીથી સાધનાનો પ્રારંભ કરવાની ઈચ્છા થયા કરે છે. કોઈ સ્વાદિષ્ટ પદાર્થનો એકવાર સ્વાદ ચાખવા મળે તો તેને વારંવાર પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. ગાયત્રી એવો જ અમૃતતુલ્ય સ્વાદિષ્ટ આધ્યાત્મિક આહાર છે. એની સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આત્મા નિરંતર લલચાય છે, એની સાધનામાં કોઈ વાર કંઈ ભૂલ રહી જાય તો પણ કશું થતું નથી, એનું કદાચ ઓછું ફળ મળે એમ બને. આ સાધનાનો થોડા પ્રમાણમાં પણ આરંભ કરવામાં આવે તો એનું ફળ દરેક રીતે ઉત્તમ જ મળે છે. એ ફળને કારણે ભયમુક્ત થવાય છે અને મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. આ વિષયને વધારે સ્પષ્ટ કરવાને માટે શ્રીમદ ભાગવતના 12મા સ્કંધમાં નારદજીએ ભગવાન નારાયણને આ વિશે જ પ્રશ્ન પૂછેલો કે મને એવો કોઈ ઉપાય બતાવો કે જે અલ્પશક્તિવાળા મનુષ્યો પણ સરળતાથી કરી શકે અને જે કર્યાથી માતા પ્રસન્ન થાય અને એમનું કલ્યાણ કરે. કારણ કે બીજા બધા દેવતાઓની સાધનાઓમાં મોટે ભાગે આચાર વિચાર વિધિ વિધાન ત્યાગ તપશ્ચર્યા વગેરેના કઠણ નિયમો બતાવવામાં આવે છે અને એ બધાનું વિધિપૂર્વક પાલન આચરણ સામાન્ય બુદ્ધિ અને જ્ઞાનવાળા લોકોથી થઈ શકતું નથી. આ સાંભળીને ભગવાને જવાબમાં કહ્યું કે હે નારદ, મનુષ્યો બીજા કોઈ અનુષ્ઠાન કરે કે ન કરે પણ ફક્ત ગાયત્રીમાં જ દૃઢ નિષ્ઠા રાખે તો તેઓ પોતાના જીવનને ધન્ય બનાવી શકે. હે મહામુનિ, જેઓ સંધ્યા સમયે અર્ધ્ય આપે છે અને રોજ 3000 ગાયત્રી જપ કરે છે તેઓ દેવતાઓ દ્વારા પણ પૂજાય છે. જપ કરતા પહેલા તેમણે ન્યાસ કરવો પડે છે, કારણ કે શાસ્ત્રકારો કહે છે દેવ બનીને દેવનું ભજન પૂજન કરવું જોઈએ. કદાચ કોઈ મુશ્કેલી અથવા પ્રમાદથી ન્યાસ ન કરે અને સચ્ચિદાનંદ ગાયત્રીનું ધ્યાન કરીને ફક્ત એના જ જપ કર્યા કરે તો પણ તે પૂરતું ગણાય. ગાયત્રી મંત્રનો એક અક્ષર પણ સિદ્ધ થઈ ગયાથી ઉત્તમ બ્રાહ્મણ વિષ્ણુ શિવ બ્રહ્મા સૂર્ય ચંદ્ર તેમજ અગ્નિ સાથે પણ સ્પર્ધા કરી શકે છે. જે સાધક નિયમપૂર્વક ગાયત્રી ઉપાસના કરે છે તેને તેના દ્વારા જ બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે, એ વાતમાં જરા પણ સંદેહ શંકા રાખવા જેવી નથી. આ પ્રસંગ દ્વારા એમ જાણી શકાય છે કે આ યુગમાં ગાયત્રીની સાત્વિક અને નિષ્કામ સાધના જ સર્વશ્રેષ્ઠ છે. એના દ્વારા નિશ્ચિત રીતે આત્મકલ્યાણ જ થાય છે. આ બધી વાતોનો વિચાર કરીને સાધકે નિર્ભય અને આશંકા કે ભયને છોડીને ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ. આ સાધારણ હથિયાર નથી કે જેને માટે નિયત ભૂમિકા પાંધ્યા વિના કામ ન ચાલે. મનુષ્ય જો છૂટા વંચર પ્રાણીઓ પકડવા માંગે તો તે માટે ચતુરાઈથી ઉપાયો યોજવા પડે, પરંતુ વાછરડું પોતાની માને પકડવા ઈચ્છે તો માં ના પોકાર માત્રથી જ એ કામ થઈ જાય છે. ગાય તેની આગળ ખડી થઈ જાય છે અને વાત્સલ્યની સાથે વાછરડાને ચાટવા માંડે છે અને તેને દવરાવે છે. આવો આપણે પણ વેદ માતાને સાચા અંતઃકરણથી ભક્તિ ભાવનાથી પોકારીએ અને એના અંતરમાંથી નીકળતા અમૃતનું પાન કરીએ. આપણે શાસ્ત્રીય સાધના પદ્ધતિથી એની સાધના કરવાનો શક્તિશાળી પ્રયત્ન કરવો જોઈએ. અકારણ ભૂલ કરવાનું શું પ્રયોજન? આપણી માતા અનુચિત વ્યવહાર બદલ પણ માફી આપે છે, પરંતુ એનું તાત્પર્ય એવું નથી કે એના પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં કંઈ ઢીલ કે ઉપેક્ષા કરવામાં આવે. પૂરેપૂરી સાધના કરવી જોઈએ અને કંઈ ભૂલ થઈ જશે તો ખરાબ થઈ જશે એવી આશંકાનો પણ સાથે સાથે મનમાંથી કાઢી નાખવી જોઈએ. આ ભયને લીધે ગાયત્રી સાધનાથી વંચિત રહેવાની જરૂર નથી. સ્પષ્ટ જ છે કે વેદ માતા પોતાના ભક્તોની ભક્તિ ભાવનાનું ધ્યાન રાખે છે અને અજાણતા થઈ ગયેલી નાની મોટી ભૂલોને માફ કરે છે. સાધકોને માટે કેટલાક આવશ્યક નિયમો. ગાયત્રી સાધના કરનાર માટે આવશ્યક માહિતી નીચે આપવામાં આવી છે. શરીરને શુદ્ધ કરીને સાધનામાં બેસવું જોઈએ. સાધારણ રીતે સ્નાનથી જ શરીર શુદ્ધ થાય છે, પણ કંઈ વિવિધતા, ઋતુ પ્રતિકૂળતા અથવા અસ્વસ્થ પ્રકૃતિ હોય તો હાથમાં ધોઈને જ બીના કપડાથી શરીર લૂછીને પણ કામ ચલાવી શકાય છે. સાધનાના સમયે શરીર પર ઓછામાં ઓછા વસ્ત્રો હોવા જોઈએ. ઠંડીનું પ્રમાણ અધિક હોય તો કામરી ઓઢવી ઉત્તમ ગણાય. સાધનાને માટે એકાંત અને ખુલ્લી હવાવાળી જગ્યા શોધવી જોઈએ. વાતાવરણ શાંતિમય હોય એવા સ્થળો, ખેતર, બગીચો, જરાશયનો કિનારો કે દેવ મંદિર આ કાર્ય માટે યોગ્ય ગણાય. પણ એવું સ્થળ ન મળી શકે ત્યાં ઘરનો કોઈ સ્વચ્છ શાંત ખૂણો પણ પસંદ કરી શકાય. સાધના વખતે ધોયેલું વસ્ત્ર જ પહેરવું, પલાઠી વાળીને ટટ્ટાર બેસવું, કષ્ટ સાધ્ય આસન માંડીને બેસવાથી શરીરને કષ્ટ થાય છે અને મન વારંવાર અસ્થિર અને વ્યગ્ર બને છે. તેથી એવી રીતે બેસવું જોઈએ કે લાંબા સમય સુધી કંટાળ્યા વગર બેસી શકાય. કરોડરજ્જુ હંમેશા સીધી રાખવી, કમર ઝુકાવીને બેસવાથી મેરુદંડ વાંકો થઈ જાય છે અને સુષુમ્ના નાડીમાં પ્રાણનું આવાગમન થવાના અડચણ થાય છે. આસન પાથર્યા વગર જમીન પર સાધના કરવા બેસવું નહીં. એમ કરવાથી સાધના વખતે ઉત્પન્ન થતી શારીરિક વિદ્યુત નીચે જમીનમાં ઉતરી જાય છે. ઘાસ કે પાંદડાનું બનાવેલું આસન સર્વથી ઉત્તમ છે. કુશનું આસન, સાદડી દોરડાનું બનાવેલું આસન સારું ગણાય છે. ત્યાર પછી સૂતરના આસનનો નંબર આવે છે. ઊનનું તથા ચામડાનું આસન તાંત્રિક કર્મોમાં જ ઉપયોગી છે. મારા તુલસી યા ચંદનની લેવી જોઈએ. રુદ્રાક્ષ, લાલ ચંદન, શંખ, મોતી આદિની મારા ગાયત્રીના તાંત્રિક ઉપયોગ માટે જ કામમાં લેવાય છે. પ્રાતઃકાળમાં 4 વાગે જપનો આરંભ કરી શકાય છે. સૂર્યાસ્ત થયા પછી 1 કલાક સુધીમાં જપ સમાપ્ત કરી લેવા જોઈએ. 1 કલાક સાંજનો અને 2 કલાક સવારના, એમ કુલ 3 કલાક સિવાય રાત્રિના બીજા ભાગોમાં ગાયત્રીની દક્ષિણ માર્ગી સાધના કરવી નહીં. તાંત્રિક સાધના મધરાતની આસપાસ કરવામાં આવે છે. સાધનાની બાબતમાં ખાસ કરીને 4 વાતોનું ધ્યાન રાખવું જોઈએ. અ, ચિત્ત એકાગ્ર રહેવું જોઈએ અને આમ તેમ ભટકવું ન જોઈએ. જો ચિત્ત બહુ જ દોડાદોડ કરે તો તેને માતાની સુંદર છબીના ધ્યાનમાં રોકવું જોઈએ. માતા પ્રત્યે અગાધ શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ. અવિશ્વાસુ અને શંકા કુશંકા કરનારને પૂરતો લાભ મળી શકતો નથી. દઢતાથી સાધનામાં મંડ્યા રહેવું જોઈએ. અનુત્સાહ, મનનો ઉચાટ, નિરસતા, જલ્દી લાભ ન મળવો, અસ્વસ્થતા અને બીજી સાંસારિક મુશ્કેલીઓનું માર્ગમાં આવવું એ સાધનામાં વિઘ્ન છે. એ વિઘ્નનો સામનો કરીને પોતાના માર્ગ પર દઢતાપૂર્વક ચાલવું જોઈએ. નિરંતરતા એ સાધનાનો આવશ્યક નિયમ છે. અત્યંત આવશ્યક કામ હોય અથવા વિષમ સ્થિતિ ઉત્પન્ન થઈ હોય છતાં કોઈને કોઈ રીતે હાલતા ચાલતા પણ માતાની ઉપાસના કરી લેવી જોઈએ. કોઈ પણ દિવસ ક્રમ ભાંગવાની ભૂલ કરવી નહીં. સમય પણ રોજ રોજ બદલવો નહીં. કદી સવારે કદી 3 વાગે એવી અનિયમિતતા ઠીક નથી. આ 4 નિયમોમાંથી કરાયેલી સાધના બહુ જ પ્રભાવશાળી થાય છે. ઓછામાં ઓછી 1 મારા અર્થાત 108 મંત્ર દરરોજ જપવા જોઈએ. એનાથી વધારે જપાય તેટલું સારું. કોઈ અનુભવી તથા સદાચારી વ્યક્તિને સાધના ગુરુ નિયત કરીને સાધના કરવી જોઈએ. પોતાના માટે કઈ સાધના યોગ્ય છે એનો નિર્ણય એની પાસે કરાવવો જોઈએ. રોગી પોતાના રોગને પારખવા તથા દવા પરેજી કરવાનો નિર્ણય કરવા માટે અસમર્થ હોય છે, તેથી તેને વૈદ્યની સલાહ લેવી પડે છે. એ જ પ્રમાણે આપણી મનોભૂમિને અનુકૂળ સાધના વિધિ બતાવે એવા તથા ભૂલો અને મુશ્કેલીઓનું સમાધાન કરે એવા સાધના ગુરુ હોવા અતિ આવશ્યક છે. સવારની સાધના માટે પૂર્વ તરફ મોઢું કરીને અને સાંજની પશ્ચિમ તરફ મોં કરીને બેસવું જોઈએ. પ્રકાશ તરફ સૂર્ય તરફ મોઢું રાખવું યોગ્ય ગણાય. પૂજા વખતે ફૂલ ન મળે તો ચોખા અથવા કોપરાને ઝીણું વાટીને તેને કામમાં લેવું જોઈએ. જો કોઈ વિધાનમાં રંગીન ફૂલોની જરૂર હોય તો ચોખાને કંકુ, કેસર, ઘેરું, મહેંદી વગેરે દેશી રંગોથી રંગી લેવા. વિદેશી અશુદ્ધ ચીજોથી બનેલા રંગો કામમાં ન લેવા જોઈએ. લાંબા વખત સુધી એક પલાઠી એક આસન પર બેસવાથી પગ થાકી જાય ત્યારે તેને બદલી શકાય છે. આમ પગ બદલવામાં કંઈ દોષ નથી. મળ મૂત્ર ત્યાગ કે બીજા કોઈ અનિવાર્ય કામ માટે સાધનામાંથી વચ્ચે જ ઉઠવું પડે તો શુદ્ધ જળથી હાથ મો ધોયા પછી જ સાધનામાં પાછા બેસવું અને આ વિક્ષેપને માટે વધારાની 1 મારા પ્રાયશ્ચિત તરીકે કરવી. જો કોઈ દિવસ અનિવાર્ય કારણે જપ સ્થિતિગત કરવા પડે તો બીજા દિવસે 1 મારાનો વધારાનો જપ દંડ તરીકે કરવો જોઈએ. જન્મ અગર મૃત્યુના સૂતક વખતે શુદ્ધિ થાય ત્યાં સુધી મારા આદિની મદદથી કરાતા વિધિવત જપ બંધ રાખવા અને તેને બદલે માનસિક જપ કરવા. જો આવા પ્રકારનો પ્રસંગ 1.25 લક્ષ જપના અનુષ્ઠાનકારમાં આવી જાય તો એટલો સમય અનુષ્ઠાન સ્થિતિગત રાખવું જોઈએ. સૂતક જતું રહ્યા પછી અટકેલી સંખ્યાથી આરંભ કરી શકાય છે અને વિક્ષેપકારની શુદ્ધિને માટે 1000 જપ વધારાના કરવા. લાંબી મુસાફરીમાં હોઈએ તો માંદા પડી ગયા હોઈએ, તીવ્ર રોગીની સેવામાં પડ્યા હોઈએ ત્યારે સ્થાન આદિથી પવિત્રતા રાખવાની સગવડ રહેતી નથી. એવી દશામાં માનસિક જપ ચાલુ રાખવા. પથારીમાં પડ્યા પડ્યા, રસ્તામાં ચાલતા ચાલતા તથા કોઈપણ પવિત્ર અપવિત્ર હાલતમાં માનસિક જપ કરી શકાય છે. સાધકનો આહાર વિહાર સાત્વિક હોવો જોઈએ. આહારમાંથી સત્વગુણી સાદા સુપાચ્ય તાજા તથા પવિત્ર હાથોથી બનાવેલા પદાર્થો હોવા જોઈએ. અધિક મરચા મસાલાવાળા તરેલા પકવાન મિષ્ટાન વાસી ફુગાવેલા દુર્ગંધ મારતા માંસ કોફી ઉષ્ણ દાહક અનિતિથી ઉપાર્જિત ગંદા માણસે તૈયાર કરેલા અને તિરસ્કારપૂર્વક આપેલા ભોજનથી જેટલું બચાય તેટલું સારું છે. આપણો વ્યવહાર જેટલો સ્વાભાવિક સરળ તેમજ સાત્વિક રહી શકે તેટલો ઉત્તમ. ફેશન રાતે ઉજાગરા કરવા, દિવસે સૂવું, નાચગાન, સિનેમા વગેરે વધારે પ્રમાણમાં જોવા, પારકી નિંદા, છિદ્રાન્વેષણ, કલહ, દુરાચાર, ઈર્ષ્યા, નિષ્ઠુરતા, આરસ, પ્રમાદ, મદ, મત્સરથી જેટલું બચી શકાય તેટલું બચવાને પ્રયત્ન કરવો જોઈએ. આમ તો બ્રહ્મચર્ય સદા ઉત્તમ જ છે, પણ ગાયત્રી અનુષ્ઠાનના 40 દિવસોમાં એની વિશેષ અને અનિવાર્ય આવશ્યકતા છે. અનુષ્ઠાનના દિવસોમાં કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું પડે છે, તે આ પ્રમાણે છે. વાળ ન કપાવવા, દાઢી પોતાને હાથે જ બનાવવી, ખાટલા પર સૂવું નહીં, જમીન પર સૂવું, એ દિવસોમાં ઉગાડે પગે દૂર સુધી ફરવું નહીં, રબરના ચંપલ, બૂટ કે લાકડાની પાવડીનો ઉપયોગ કરવો, એ દિવસોમાં એકવાર ભોજન અને એકવાર ફળ આહાર કરવો, પોતાના શરીરના વસ્ત્રોને બીજાઓનો ઓછામાં ઓછા સ્પર્શ થવા દેવો, એકાંતમાં જપ કરતી વખતે મારા ખુલ્લી રાખીને ફેરવવી, જ્યાં ઘણા માણસોની નજર પડતી હોય ત્યાં તેને કપડાથી ઢાંકી લેવી, અગર ગૌમુખીમાં રાખીને મારા ફેરવવી, સાધના પછી પૂજામાંથી બચેલા અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફૂલ, જલ, દીપક, હવનની ભસ્મ આદિને પગ તરે આવે એ રીતે જ્યાં ત્યાં ફેંકી દેવા નહીં. કોઈ તીર્થ, નદી, જલાશય, દેવ મંદિર, કપાસ, ડાંગર કે જવના ખેતર જેવા પવિત્ર સ્થાને વિસર્જન કરવા, ચોખા ચકલાને નાખી દેવા અને નૈવેદ્ય બાળકને વહેંચી દેવું અને પાણી સૂર્યને અર્ધ્ય ચડાવી દેવું. વેદોક્ત રીતની યૌગિક દક્ષિણ માર્ગી ક્રિયાઓમાં અને તાંત્રિક વામ માર્ગી ક્રિયાઓમાં અંતર છે. યોગ માર્ગી સરળ વિધિઓ આ પુસ્તકમાં લખવામાં આવી છે, એમાં કોઈ વિશેષ કર્મકાંડની આવશ્યકતા નથી. સાપ મોચન, કવચ, કિલન, અર્ચન, મુદ્રા, અંગન્યાસ આદિ કર્મકાંડ તાંત્રિક સાધનાઓને માટે છે. આ પુસ્તકના આધારે સાધના કરનારને એ બધાની આવશ્યકતા નથી. ગાયત્રીનો અધિકાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ 3 દ્વિજાતિઓને છે. વર્ણ જન્મથી પણ થાય છે અને ગુણ કર્મ સ્વભાવથી પણ થાય છે. આજકાલ જન્મથી મનાતી જાતિઓમાં ઘણી ગરબડ થઈ ગઈ છે. કેટલાક ઉચ્ચ વર્ણના લોકો સમયના ફેરફારને કારણે નીચા વર્ગમાં ગણાવા લાગ્યા છે અને કેટલાક નીચા વર્ણના લોકો ઊંચા ગણાવા લાગ્યા છે. આવું હોય ત્યાં પોતાની સ્થિતિ બાબતમાં ગાયત્રી તપોભૂમિ મારફત નિર્ણય કરાવી લેવો. વેદ મંત્રોનું સસ્વર ઉચ્ચારણ કરવું ઉચિત છે, પરંતુ બધા લોકો યથાવિધિ સસ્વર ગાયત્રીનું ઉચ્ચારણ નથી કરી શકતા. તેથી જપ એ પ્રકારે કરવા જોઈએ કે કંઠમાંથી ધ્વનિ નીકળતો રહે, હોઠ હાલતા રહે, છતાં પાસે બેઠેલા માણસને પણ સ્પષ્ટ રીતે મંત્ર સંભળાય નહીં. આ પ્રકારે કરાયેલા જપ સ્વર બંધનોથી મુક્ત હોય છે. સાધનાની અનેક વિધિઓ છે, અનેક પ્રકારે તે કરાય છે. પોતાની શાસ્ત્રોના વિધિ બીજાને બતાવવામાં આવે તો તે કંઈ ને કંઈ ખોડ કાઢીને સંદેહ અને ભ્રમ ઊભા કરે એવી શક્યતા હોવાને લીધે સાધના પદ્ધતિ ગમે તેને બતાવવી ન જોઈએ. જો બીજા લોકો મતભેદ ઉત્પન્ન કરે તો પોતાના સાધના ગુરુના આદેશને સર્વોપરી માનવો જોઈએ. જો કોઈ દોષની વાત હોય તો તેનું પાપ કે જવાબદારી સાધના ગુરુને માથે પડે. સાધક તો સર્વથા નિર્દોષ અને શ્રદ્ધાયુક્ત હોવાથી તેને સાચી સાધનાનું જ ફળ મળશે. વાલ્મીકીજી રામનામનો ઉલટો જપ મરા મરા કરીને પણ સિદ્ધ થઈ ગયા. ગાયત્રી સાધના માતાની ચરણવંદના સમાન છે, તે કદી નિષ્ફળ જતી નથી અને તેનું કદી ઉલટું પરિણામ આવતું નથી. ભૂલ થઈ જતાં પણ કંઈ અનિષ્ટ થવાની આશંકા નથી, તેથી નિર્ભય અને પ્રસન્નચિત્તે ઉપાસના કરવી જોઈએ. બીજા મંત્રો વિધિસર ન જપાય તો અનિષ્ટ કરી બેસે છે, પણ ગાયત્રીમાં એ વાત નથી. તે સર્વસુલભ, અત્યંત સુગમ અને બધી રીતે તે સુસાધ્ય છે. હા, તાંત્રિક વિધિથી કરવામાં આવેલી ઉપાસના પૂર્ણ વિધિ વિધાનની સાથે થવી જોઈએ. એમાં અંતર પડે તો તે હાનિકારક નીવડે છે. જેમ મીઠાઈ એકલાએ ચૂપચાપ ખાઈ લેવી અને પાસેના લોકોને ન ચખાડવી એ સારું ન ગણાય, તેમ ગાયત્રીની સાધના પોતે કરતા રહેવું અન્ય પ્રિયજનો મિત્રો કુટુંબીઓને એને માટે પ્રોત્સાહન ન આપવું એ બહુ જ મોટી ભૂલ અને સ્વાર્થ ગણાય. આમાંથી બચવા માટે વધારામાં વધારે લોકોને એને માટે પ્રોત્સાહિત કરવા. મારા જપની વખતે સુમેરુ મારાનો સૌથી મોટો મણકોનું ઉલ્લંઘન કરવું નહીં. એક મારા પૂરી કર્યા પછી એને મસ્તક તથા આંખોને અડકાડીને ઉલટાવી લેવી જોઈએ. આ રીતે મારા પૂરી થયા પછી દર વખતે ફેરવીને બીજીનો આરંભ કરવો જોઈએ. આપણી પૂજા સામગ્રી એવી જગ્યાએ રાખવી કે જ્યાં તેનો બીજા લોકો સ્પર્શ ન કરે. કોઈ વાત સમજમાં ન આવતી હોય તો જવાબી પત્ર લખીને વેદ માતા ગાયત્રી ટ્રસ્ટ શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા એનું સમાધાન કરાવી લઈ શકાય છે. એકાગ્રતા અને સ્થિર ચિત્તથી સાધના થવી જોઈએ. સાધના માટે સ્વસ્થ અને શાંત ચિત્તની આવશ્યકતા છે. ચિત્તને એકાગ્ર કરીને બધી બાજુથી ખેંચી લઈને તન્મયતા, શ્રદ્ધા અને ભક્તિ ભાવનાથી કરાયેલી સાધના સફળ થાય છે. આ વાતો સાધકની પાસે ન હોય તો તેનો પ્રયત્ન ફળદાયક નિવડતો નથી. ઉદ્વિગ્ન, અશાંત, ચિંતાતુર, ઉત્તેજિત, ભય અને આશંકાથી ઘેરાયેલું મન એક જગ્યાએ રહેતું નથી. તે પ્રત્યેક પરે આમ તેમ દોડતું રહે છે. કદી ભયનું ચિત્ર સામે આવે છે તો કદી દુર્દશા પાર કરવાને માટે ઉપાય શોધવા મગજ દોડે છે. આવી સ્થિતિમાં સાધના સી રીતે થાય? એકાગ્રતા ન હોવાથી ગાયત્રીના જપમાં કે ધ્યાનમાં મન લાગતું નથી. હાથ મારા ફેરવે છે, મુખ મંત્રોચ્ચાર કરે છે ત્યારે ચિત્ત ક્યાંનું ક્યાં ભમતું હોય છે. સ્થિર સાધના માટે આ અયોગ્ય છે. જ્યાં સુધી મનને બધી બાજુએથી ખેંચીને બધી વાતો ભૂલીને એકાગ્રતા અને તન્મયતાથી સાથે ભક્તિભાવના પૂર્વક માતાના ચરણોમાં લાગી જવાય નહીં ત્યાં સુધી આપણામાં ગાયત્રી શક્તિને આકર્ષિત કરે અને ઈચ્છિત ઉદ્દેશની પૂર્તિમાં આપણને સહાય પ્રદાન કરી શકે તેવું ચુંબક તત્વ કેવી રીતે પેદા થાય? શ્રદ્ધાની ઓછપ એ બીજી મુશ્કેલી છે. કેટલાક માણસોની મનોભૂમિ ખૂબ અશ્રદ્ધાળુ અને શુષ્ક હોય છે. એમને આધ્યાત્મિક સાધનો પર સાચો વિશ્વાસ હોતો નથી. તેઓ કોઈ પાસેથી સાધનોની પ્રશંસા સાંભળતો મનમાં તેની પરીક્ષા કરવાનું કુતૂહલ જાગે છે કે આ વાત કેટલી સાચી છે. આ સચ્ચાઈની પરીક્ષા કરવા માટે એ કોઈ મુશ્કેલ મનોકામનાની પ્રાપ્તિને કસોટીએ ચડાવે છે અને ભારે મહેનત કરે છે, પણ તે કાર્યની સરખામણીએ સફળતા મળે એટલો પ્રયત્ન કરતો નથી. એ ઈચ્છે છે કે દસ વીસ મહારાજ જપવાથી તેમનો બેડો પાર થઈ જાય. કેટલાક લોકો તો એવી માનતા માને છે કે અમારું કામ થઈ જાય તો અમુક સાધના આટલા પ્રમાણમાં પાછળથી કરશું. એમનો પ્રયાસ કોઈ એમ કહે એવો ગણાય કે પહેલાં જમીનમાંથી પાણી કાઢીને અમારા ખેતરમાં સિંચે તો અમે જળ દેવતાને પ્રસન્ન કરવાને માટે કૂવો ખોદાવી આપીએ. તેઓ એમ માને છે કે જાણે અદૃશ્ય શક્તિઓ અમારી ઉપાસના વગર ભૂખી બેઠી છે, અમારા વિના એમનું બધું કામ અટકી પડ્યું છે. તેથી એમને વાયદો કરવામાં આવે કે પહેલાં અમારી આટલી મજૂરી કરો તો અમે તમને જમાડીશું, તમારા અટકેલા કામને પૂરું કરવામાં મદદ કરીશું. આ વૃત્તિ ઉપહાસ્યાસ્પદ છે. એ તેમના અવિશ્વાસને અને તેમની હલકી વૃત્તિને પ્રગટ કરે છે. અવિશ્વાસુ, અશ્રદ્ધાળુ અને અસ્થિર ચિત્તના મનુષ્યો પણ ગાયત્રી સાધના નિયમપૂર્વક કરતા રહે તો અમુક સમય પછી એમના એ ત્રણેય દોષો દૂર થઈ જાય છે અને શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા ઉત્પન્ન થવાથી તેઓ સફળતા તરફ વેગથી આગળ વધે છે. તેથી ભલે કોઈની મનોભૂમિ અસંયમી તથા અસ્થિર હોય તો પણ તેણે સાધનામાં લાગી જવું જોઈએ. કોઈક દિવસ એ ખામીઓ દૂર થશે અને તેના પર માતાની કૃપા ઉતર્યા વિના રહેશે નહીં. શ્રદ્ધા અને વિશ્વાસની શક્તિ ખૂબ જ બળવાન છે. એ દ્વારા મનુષ્ય અસંભવ કાર્યોને પણ સફળ બનાવી શકે છે. ભગીરથે શ્રદ્ધાના બળે જ હિમાલય પર્વતમાં માર્ગ બનાવીને ગંગાને પૃથ્વી પર અવતારી હતી. શ્રદ્ધા અને વિશ્વાસના બળે જ ધ્રુવ અને નામદેવ જેવા બાળકોએ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હતો. આના જ આધાર પર તુલસીદાસ અને સુરદાસ જેવા વાસનાગ્રસ્ત મનુષ્યો પણ સંત શિરોમણી બની ગયા. આથી જો આપણે આ મહાન શક્તિનો આશ્રય લઈશું તો આપણા ચિત્તની ચંચળતા અને અસ્થિરતા જાતે જ ધીમે ધીમે દૂર થઈ જશે. જરૂર એટલી જ છે કે આપણે નિયમોનું પાલન કરીએ અને નિશ્ચયને દ્રઢતાપૂર્વક વર્ગી રહીએ. આનાથી આપણી માનસિક દુર્બળતા અથવા શારીરિક શક્તિનું નિરાકરણ આપમેળે જ થતું જશે અને અંતે આપણી સાધના જરૂર સફળ થશે. શાસ્ત્રનું કથન છે, સંદિગ્ધો હિતો મંત્ર વ્યગ્રચિત્તો હતો જયઃ. સંદેહ કરવાથી મંત્ર હત થઈ જાય છે અને વ્યગ્રચિત્તથી થયેલો જપ નિષ્ફળ થાય છે. અસંદિગ્ધ, અવ્યગ્ર, અશ્રદ્ધાળુ અને સ્થિરચિત્ત ન હોવાથી કોઈ વિશેષ પ્રયોજન સફળ થતું નથી. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અધ્યાત્મ વિદ્યાના આચાર્યોએ બીજાઓ પાસે સાધના કરાવવાનો એક ઉપાય બતાવ્યો છે. કોઈ અધિકારી વ્યક્તિને પોતાને સ્થાને સાધના કાર્ય માટે રોકવી અને તેનું કામ પોતે કરી લેવું, આ એક નિર્દોષ સીધું સાદું આદાન પ્રદાન છે. ખેડૂત અન્ન તૈયાર કરે છે અને વણકર કપડું વણે છે. આવશ્યકતા પ્રમાણે અન્ન અને કપડાની અદલાબદલી થઈ શકે છે. જે પ્રકારે વકીલ, ડાક્ટર, અધ્યાપક, ક્લાર્ક આદિનો સમય મૂલ્ય આપીને ખરીદી શકાય છે, તે પ્રમાણે જ કોઈ બ્રહ્મપરાયણ સત્પુરુષને ગાયત્રી ઉપાસના માટે નિયુક્ત કરી શકાય છે. એનાથી સંદેહ અને અસ્થિર ચિત્ત થવાથી જે મુશ્કેલીઓ આવતી હોય તેનો સહેલાઈથી ઉકેલ થઈ જાય છે. ખૂબ વ્યવસાયી, સ્થિતિપાત્ર અને ધાર્મિક મનોવૃત્તિના લોકો બહુધા પોતાની શાંતિ અને સુરક્ષાને માટે ગોપાલ સહસ્ત્રનામ, વિષ્ણુ સહસ્ત્રનામ, મહામૃત્યુંજય, દુર્ગા સપ્તસતી, શિવ મહિમ્ન, ગંગા લહેરી આદિનો પાઠ નિયમિત રીતે કરાવે છે તેવો કોઈ બ્રાહ્મણને માસિક અમુક દક્ષિણા આપવાની કરીને રોકે છે? આ મુજબ વર્ષો સુધી આ ક્રમ ચાલતો રહે છે? કોઈ વિશેષ અવસરે, વિશેષ પ્રયોજનને માટે વિશેષ અનુષ્ઠાનોનું આયોજન પણ થાય છે? નવરાત્રિના પ્રસંગે ઘણે ભાગે લોકો દુર્ગા પાઠ કરાવે છે, શિવરાત્રિએ શિવ મહિમ્ન, ગંગા દશેરાએ ગંગા લહેરી, દિવાળીએ શ્રી સૂક્તનો પાઠ અનેક પંડિતોને બેસાડીને લોકો વધારે પ્રમાણમાં કરાવે છે? મંદિરોમાં ભગવાનની પૂજાને માટે પૂજારી રાખવામાં આવે છે, મંદિરોના સંચાલકો બીજાઓ પાસે પૂજા કરાવે છે અને તેમને મહેનતાણું આપી દે છે, આ પ્રકારનું આદાન પ્રદાન ગાયત્રી સાધનામાં પણ કરી શકાય છે? પોતાના શરીર, મન, પરિવાર અને વ્યવસાયની સુરક્ષા અને ઉન્નતિ માટે ગાયત્રીના જપ 1-2 હજારની સંખ્યામાં રોજ કરાવવાની વ્યવસ્થા શ્રીમંત લોકો સહેલાઈથી કરી શકે એમ છે? એ રીતે કંઈ લાભ થઈ જાય તો તેની ખુશાલીમાં અથવા વિપત્તિના નિવારણ માટે આ 1.25 લાખ જપનું ગાયત્રી અનુષ્ઠાન કોઈ સત્પાત્ર બ્રાહ્મણ દ્વારા કરાવી શકાય છે? એવા પ્રસંગે સાધના કરનારા બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, વાસણો તથા દક્ષિણાના રૂપમાં ઉદારતાપૂર્વક પુરસ્કાર આપવો જોઈએ. સંતુષ્ટ સાધકના સાચા આશીર્વાદ એ આયોજનના ફળનો ઓર વધારી દે છે. એવી સાધના કરનારે કદાચ ઓછું મળે તો પણ સંતોષ માનવો જોઈએ અને આશીર્વાદાત્મક ભાવના મનમાં રાખવી જોઈએ. અસંતુષ્ટ થઈને દુર્ભાવનાઓ પ્રેરિત કરવાથી તો બંનેનો સમય તથા શ્રમ નિરર્થક જ જાય છે. સારી વાત તો એ જ છે કે પોતાની સાધના પોતે જ કરવી. કહેવત છે કે આપ સમાન બળ નહીં, પરંતુ કોઈ લાચારીને કારણે એમ ન થઈ શકે. કાર્ય વ્યસ્તતા, અસ્વસ્થતા, અસ્થિર ચિત્ત, ચિંતાજનક સ્થિતિ આદિને લીધે જો કદાચ પોતાનું સાધન પોતે ન કરી શકાય તો આદાન પ્રદાનના સીધા સાધા નિયમને આધારે અન્ય અધિકારી પાસે એ કાર્ય કરાવી લેવું, એમ કરવું પણ પ્રભાવપૂર્ણ અને લાભદાયક સિદ્ધ થાય છે. એવા સત્પાત્ર અને અધિકારી અનુષ્ઠાન કરતાની શોધ માટે ગાયત્રી તપોભૂમિ સંસ્થાની સહાય લઈ શકાય છે. ગાયત્રી દ્વારા સંધ્યાવંદન, કેટલાક એવા કાર્યો છે જે નિત્ય કરવા એ મનુષ્યનું આવશ્યક કર્તવ્ય ગણાય, એવા કર્મોને નિત્ય કર્મ કહેવામાં આવે છે. નિત્ય કર્મનો ઉદ્દેશ છે આવશ્યક તત્વોનો સંચય, અનાવશ્યક તત્વોનો નાશ. શરીરને પ્રાયઃ કોઈને કોઈ નવી શક્તિની આવશ્યકતા હોય છે. પ્રત્યેક ગતિશીલ વસ્તુ પોતાની ગતિને કાયમ રાખવાનો માટે ગમે ત્યાંથી નવી શક્તિ પ્રાપ્ત કરે છે અને જો તે ન મળે તો એનો અંત થઈ જાય છે. રેલને માટે કોલસા, પાણી, મોટરને માટે પેટ્રોલ, તારને માટે બેટરી, એન્જિનને માટે તેલ, સિનેમાને માટે વીજળીની જરૂર પડે છે. છોડ ઝાડને ખાતર પાણીની જરૂર પડે છે. પશુ પક્ષી, કીટ પતંગ અને મનુષ્ય આદિ બધા પ્રાણીઓને ભૂખ તરસ લાગે છે. પોતપોતાની પ્રકૃતિ અનુસાર અન્ન, જળ અને વાયુ લઈને તે જીવન ટકાવે છે. જો આહાર ન મળે તો શરીર કામ આપતું નથી. સજીવ હોય કે નિર્જીવ, કોઈ પણ વસ્તુને પોતાની ગતિશીલતા કાયમ રાખવા માટે આહારની જરૂર રહે છે. એ જ રીતે પ્રત્યેક ગતિશીલ પદાર્થમાં પ્રતિક્ષણ કોઈને કોઈ પ્રકારનો મર બનતો રહે છે, તેને જલ્દી સાફ કરવાની આવશ્યકતા રહે છે. રેલમાં કોલસાની રાખ અને મશીનોમાં તેલની ચિકાશ જમા થાય છે. શરીરમાં પ્રતિક્ષણ મર બને છે અને તે ગુદા, શિશ્વ, નાક, મુખ, આંખ, કાન, ત્વચા આદિ છિદ્રો દ્વારા બહાર નીકળે છે. જો મરની સફાઈ ન થાય તો દેહમાં એટલું ઝેર એકત્રિત થઈ જાય છે કે બે ચાર દિવસમાં જ જીવન માટે જોખમ ઊભું થાય છે. મકાનમાંથી કચરો કાઢવામાં ન આવે, કપડાંને ધોવામાં ન આવે, વાસણ માંજવામાં ન આવે, શરીરને સ્નાનથી શુદ્ધ કરવામાં ન આવે તો એક બે દિવસમાં જ મેલ ચડી જાય અને ગંદકી, કુરૂપતા, દુર્ગંધ, મલિનતા આદિ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. આ સૌ કરતાં આત્મા અધિક ગતિશીલ અને ચૈતન્ય છે. એને પણ આહારની અને મલ વિસર્જનની આવશ્યકતા પડે છે. સ્વાધ્યાય, સત્સંગ, આત્મચિંતન, ઉપાસના, સાધના આદિ સાધનો દ્વારા આત્માને આહાર મળે છે. એથી તે બળવાન, ચૈતન્યશીલ તથા ક્રિયાશીલ રહે છે. જે લોકો આ આહારથી આત્માને વંચિત રાખે છે અને સાંસારિક ઝંઝટમાં હરઘડી લાગેલા રહે છે, એમનું શરીર ગમે તેટલું મોટું હોય, પાસે ધન દોલત ગમે તેટલા હોય, છતાં આત્મા તો ભૂખ્યો જ રહે છે. એ ભૂખને લીધે તે નિસ્તેજ, નિર્ભર, નિષ્ક્રિય અને અર્ધમૂર્છિત અવસ્થામાં પડી રહે છે. તેથી શાસ્ત્રકારોએ આત્મસાધનાને નિત્ય કર્મમાં સામેલ કરીને એને એક આવશ્યક કર્તવ્ય બનાવી દીધું છે. આત્મસાધનામાં આહાર પ્રાપ્તિ અને મળ વિસર્જન એ બંને કાર્યો સરખી રીતે મહત્વના છે. આત્મિક ભાવના, વિચાર સરણી અને જીવનને પરવાન, ચૈતન્યયુક્ત અને ક્રિયાશીલ બનાવનારી પદ્ધતિને સાધના કહેવામાં આવે છે. અને સાંસારિક વિષયો અને મુશ્કેલીઓને લીધે ચિત્ત પર ખરાબ અસર જમાવે છે એ વિકારો, મરો અને વિષની પણ એ સાધના સફાઈ કરે છે. શરીરને માટે બે વાર સ્નાન કરવું અને બે વાર શૌચ જવું એ આવશ્યક માનવામાં આવે છે. આત્માને માટે પણ એ વાતો બે વાર થવી આવશ્યક છે, જેને સંધ્યા કહેવાય છે. શરીરથી આત્માનું મહત્વ વધારે હોવાથી ત્રિકાલ સંધ્યા કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. ત્રણ વાર ન બને તો સવાર સાંજ બે વારથી પણ કામ ચલાવી લેવાય. જેની રુચિ એ તરફ ઓછી હોય તેને તો સંધ્યા એ આપણું નિત્યક્રમ છે એમ સમજીને એક વારની સંધ્યા તો કરવી જ જોઈએ. એ ન કરવાથી પાપ વિકારોની જમાવટ થાય છે અને ભૂખ્યો આત્મા નિર્બળ બનતો જાય છે. એ બંને વાતોમાંથી પાપ કર્મોનો જન્મ થાય છે. તેથી ઘાતક બારમાંથી બચવા માટે પણ સંધ્યાને આપણા નિત્યકર્મોમાં સ્થાન મળવું જ જોઈએ. સંધ્યા વંદનની અનેક વિધિઓ હિન્દુ ધર્મમાં પ્રચલિત છે. એ બધામાં સરળ, સુગમ, સિદ્ધિ અને અત્યધિક પ્રભાવશાળી ઉપાસના ગાયત્રી મંત્ર દ્વારા થતી બ્રહ્મ સંધ્યા છે. એમાં કેવળ એક જ ગાયત્રી મંત્ર યાદ કરવાનો હોય છે. બીજી સંધ્યા વિધિઓની જેમ અનેક મંત્રો યાદ કરવાની અને અનેક પ્રકારે વિધિ વિધાન યાદ રાખવાની જરૂર રહેતી નથી. સૂર્યોદય યા સૂર્યાસ્ત સમયને સંધ્યા કહેવામાં આવે છે. એ જ સમયે સંધ્યા વંદનનો છે. સગવડ ખાતર એમાં થોડા આગળ પાછળ એમ ફેરફાર પણ થઈ શકે છે. ત્રિકાળ સંધ્યા કરનારને માટે ત્રીજો સમય મધ્યાહ્નકાળનો છે. નિત્યકર્મથી નિવૃત્ત થઈને શરીરને સ્વચ્છ કરીને સંધ્યા કરવા બેસવું એ સમયે શરીર પર ઓછામાં ઓછા વસ્ત્રો રાખવા, ખુલ્લી હવાનું એકાંત સ્થળ મળી શકે તો વધારે સારું, નહીં તો ઘરનો એવો ભાગ પસંદ કરવો કે જ્યાં ઓછી ખટપટ અને વધારે શુદ્ધિ હોય. કુશનું આસન, સાદડી અથવા ઊનનું આસન બિછાવીને પલાઠી વાળીને મેરુદંડ સીધો રાખીને સંધ્યા કરવા બેસવું જોઈએ. સવારે પૂર્વ તરફ અને સાંજે પશ્ચિમ તરફ મો રાખીને બેસવું, પાસે જળથી ભરેલું પાત્ર રાખવું. સંધ્યા પંચકર્મો નીચે પ્રમાણે છે. આચમન, જળના પાત્રમાંથી જમણા હાથની હથેળીમાં જળ લઈને તેનું 3 વાર આચમન કરવું. ડાબા હાથે પાત્ર ઉઠાવીને હથેળીમાં જળ ભરવું અને ગાયત્રી મંત્ર બોલવો. ગાયત્રી મંત્ર પૂરો થાય કે જળ પી જવું. બીજી વાર એ ત્રીજી વાર પણ એ પ્રમાણે કરવું. 3 વાર આચમન કર્યા પછી જમણો હાથ પાણીથી ધોઈ નાખવો. ખભા પર રાખેલા કટકા વડે હાથ મો લૂછી નાખવા, જેથી હથેળી, હોઠ, મૂછ વગેરે પર આચમન કરેલા એઠા પાણીનો અંશ રહેવા ન પામે. આચમન ત્રિગુણમયી માતાની ત્રિવિધ શક્તિઓને પોતાની અંદર ધારણ કરવા માટે છે. પ્રથમ આચમનની સાથે સત્વગુણી વિશ્વવ્યાપી સૂક્ષ્મ શક્તિ હિમ શક્તિનું ધ્યાન કરીને એવી ભાવના કરવામાં આવે છે કે વિદ્યુત જેવો સૂક્ષ્મ નીલ કિરણો મારા મંત્રોચ્ચારની સાથોસાથ બધી બાજુથી જળમાં પ્રવેશ કરી રહ્યા છે અને જળમાં એ શક્તિથી ઓતપ્રોત થઈ રહ્યા છે. પહેલું આચમન કરતી વખતે સંમિલિત બધી શક્તિઓ પોતાની અંદર પ્રવેશ કરે છે. આવી ભાવના કરવી અને અનુભવ કરવો જોઈએ કે મારામાં સત્વગુણે પૂરતા પ્રમાણમાં પ્રવેશ કર્યો છે. આ જ રીતે બીજા આચમન વખતે રજોગુણી શ્રી શક્તિના પીરા કિરણો જળમાં આકર્ષિત થઈને શરીરમાં પ્રવેશ થયાની ભાવના કરવી. ત્રીજો આચમન વખતે તમોગુણી કલીની રાતાવર્ણની શક્તિઓ પોતાના શરીરમાં ધારણ થયાનો ભાવ જાગૃત રહેવો જોઈએ. જેમ બાળક માતાનું દૂધ પીને એના ગુણો અને શક્તિઓ પોતાનામાં ધારણ કરે છે અને પરિપુષ્ટ થાય છે, તેવી જ રીતે સાધક મંત્રબળથી આચમનના પાણીને ગાયત્રી માતાના દૂધ જેવું બનાવી લે છે અને એનું પાન કરીને પોતાના આત્મબળને વધારે છે. એ આચમનથી એને ત્રિવિધ હિમ શ્રી કલી શક્તિથી યુક્ત આત્મબળ મળે છે અને તે અનુસાર એને આત્મિક પવિત્રતા અને સાંસારિક સમૃદ્ધિને સુહદ બનાવનારી શક્તિની પ્રાપ્તિ થાય છે. શિખાબંધન, આચમન પછી શિખાને જળથી ભીંજવીને એને એવી ગાંઠ લગાવવી કે નીચેથી ખેંચતા છૂટી જાય અને અડધી ગાંઠ કહેવામાં આવે છે. ગાંઠ લગાવતી વખતે ગાયત્રી મંત્રોનું ઉચ્ચારણ કરતા રહેવું. શિખા મગજના કેન્દ્ર બિંદુ પર આવેલી હોય છે. જેમ રેડિયોના ધ્વનિ વિસ્તારક કેન્દ્રોમાં ઊંચા થાંભલા ઊભા કરેલા હોય છે અને ત્યાંથી બ્રોડકાસ્ટના તરંગો ચારે બાજુ ફેંકવામાં આવે છે, તે જ પ્રકારે આપણા મગજનો વિદ્યુત ભંડાર શિખા સ્થાન પર છે. એ સ્થાનમાંથી આપણા વિચારો, સંકલ્પ અને શક્તિ પરમાણુ દરેક પરે બહાર નીકળીને આકાશમાં દોડતા રહે છે. એ પ્રવાહથી શક્તિનો બિનજરૂરી વ્યય થાય છે અને આપણો શક્તિ ખજાનો ઘટે છે. તે અટકાવવા માટે શિખાને બાંધવામાં આવે છે. હંમેશા ગાંઠ વારેલી રાખવાથી આપણી માનસિક શક્તિઓનો ઘણો અપવ્યય થતો બચી જાય છે. સંધ્યા કરતી વખતે ખાસ ગાંઠ લગાવવાનું પ્રયોજન તો એ છે કે રાત્રે સૂતી વખતે એ ગાંઠ ઢીલી થઈ જાય અને છૂટી જાય છે. વળી સ્નાન કરતી વખતે કેશ શુદ્ધિને માટે શિખાને છૂટી રાખવી પડે છે. સંધ્યા કરતી વખતે અનેક સૂક્ષ્મ તત્વો આકર્ષિત થઈને આપણામાં સ્થિત થાય છે. તે બધા મસ્તકના કેન્દ્રમાંથી નીકળીને બહાર ઉડી ન જાય અને આપણે સાધનાના લાભથી વંચિત રહેવું ન પડે તેથી શિખાને ગાંઠ લગાવવામાં આવે છે. ફૂટબોલમાં પણ અંદર રબરની એક હવા ભરવાની નરી હોય છે, તેને ગાંઠ વારવાથી અંદર ભરેલી હવા બહાર નીકળવા પામતી નથી. સાયકલના ટાયરમાં ભરેલી હવા રોકી રાખવા માટે એક નાની વાલ ટ્યુબ નામની રબરની નરી લગાવેલી હોય છે, જેમાંથી હવા અંદર દાખલ થઈ શકે છે પણ બહાર નીકળતી નથી. ગાંઠ વારેલી શિખા પણ એવું જ કામ કરે છે. એ બહારના વિચારો અને શક્તિ સમૂહને ગ્રહણ તો કરે છે પણ અંદરના તત્વોનો અનાવશ્યક વ્યય થવા દેતી નથી. આચમન પહેલાં શિખાનું બંધન એટલા માટે નથી કરવામાં આવતું કે એ સમયે ત્રિવિધ શક્તિનું આકર્ષણ જેવું જલ દ્વારા થાય છે તેવું મસ્તકના મધ્ય કેન્દ્ર મારફત પણ થતું હોય છે. આ પ્રકારે આચમન વખતે શિખા છૂટી રહેવાથી બેવડો લાભ થાય છે. ત્યાર પછી એને બાંધી લેવામાં આવે છે. પ્રાણાયામ સંધ્યાનો ત્રીજો કોષ છે. પ્રાણાયામ અથવા પ્રાણાકર્ષણ ગાયત્રીની ઉત્પત્તિનું વર્ણન કરતાં અગાઉ બતાવવામાં આવ્યું છે કે સૃષ્ટિ બે પ્રકારની છે. જળ અર્થાત પરમાણુમય, ચૈતન્ય અર્થાત પ્રાણમય. આખા જગતમાં જે પ્રકારે પરમાણુઓના સંયોગ વિયોગથી વિવિધ પ્રકારના દ્રશ્યો ઉત્પન્ન થાય છે તે જ પ્રકારે ચૈતન્ય પ્રાણ સત્તાની વિવિધ ઘટનાઓ બનવા પામે છે. જેમ વાયુ પોતાના ક્ષેત્રમાં સર્વત્ર ભરેલો છે તેમ વાયુ કરતાં અનેક ગણું સૂક્ષ્મ ચૈતન્ય પ્રાણ તત્વ સર્વત્ર વ્યાપ્ત છે. એ તત્વની ન્યૂન અધિકતાથી આપણું મનસ ક્ષેત્ર ભરવાન તથા નિર્ભર થાય છે. એ પ્રાણ તત્વને જે જેટલી માત્રામાં આકર્ષિત કરી લે છે, ધારણ કરી લે છે, તેટલી એની આંતરિક સ્થિતિ બળવાન થઈ જાય છે. આત્મતેજ, વીરતા, દઢતા, પુરુષાર્થ, વિશાળતા, મહાનતા, સહનશીલતા, ધૈર્ય, સ્થિરતા જેવા ગુણો પ્રાણશક્તિના પરિયાચક છે. જેમાં પ્રાણ ઓછા હોય છે તે શરીર ભલે સ્થૂળ હોય છતાં ડરપોક, કાયર, અસ્થિરમતિ, સંકીર્ણ, અનુદાર, સ્વાર્થી, અપરાધી, મનોવૃત્તિના અધીર, તુચ્છ, નીચ વિચારોમાં ગ્રસ્ત તેમજ ચંચળ વૃત્તિના હોય છે. એવા દુર્ગુણોવાળી વ્યક્તિ કદી પણ મહાન થઈ શકતી નથી. તેથી સાધકે પોતાનામાં પ્રાણશક્તિ વધારે પ્રમાણમાં ધારણ કરવાની આવશ્યકતા છે. જે ક્રિયા દ્વારા વિશ્વવ્યાપી પ્રાણ તત્વમાંથી પ્રાણ તત્વને ખેંચીને અધિક પ્રમાણમાં આપણી અંદર ધારણ કરવામાં આવે છે તેને પ્રાણાયામ કહેવામાં આવે છે. પ્રાણાયામ કરતી વખતે મેરુદંડને વિશેષ સાવધાનીથી સીધો રાખવો, કેમ કે મેરુદંડમાં રહેલી ઈડા, પિંગલા અને સુષ્મણા નાડીઓ દ્વારા પ્રાણશક્તિનું આવાગમન થાય છે અને જો કરોડ વાંકી રહે તો મૂલાધારમાં રહેલી કુંડલીની સુધી પ્રાણની ધારા નિર્બાધ ગતિથી પહોંચી ન શકે તેથી પ્રાણાયામનો વાસ્તવિક લાભ પણ મળી શકતો નથી. પ્રાણાયામના ચાર ભાગ છે. પૂરક, અંતરકુંભક, રેચક, બાહ્યકુંભક, વાયુને અંદર ખેંચવાનું નામ પૂરક, વાયુને અંદર રોકી રાખવાનું નામ અંતરકુંભક, વાયુને બહાર કાઢવાનું નામ રેચક, અને વાયુને બહાર રોકી રાખવાને બાહ્ય કુંભક કહેવામાં આવે છે. આ ચારેને માટે ગાયત્રી મંત્રના ચાર ભાગોને યોજવામાં આવે છે. પૂરક વખતે ઓમ ભૂર્ભુર્વસ્વ, આંતરકુંભક વખતે તત્સવિતુર્વેણ્યમ, રેચક વખતે ભર્ગો દેવસ્ય ધીમહી, અને બાહ્ય કુંભક વખતે ધિયો યોનઃ પ્રચોદયાત મંત્રનો જપ થવો જોઈએ. સ્વસ્થ ચિત્તથી બેસો, મુખને બંધ રાખો, નેત્રોને બંધ યા અર્ધ ખુલ્લા રાખો, પછી શ્વાસને ધીરે ધીરે નાક દ્વારા અંદર ખેંચવાનો આરંભ કરો અને ઓમ ભૂર્ભુર્વસ્વના મંત્ર ભાગ મનમાં બોલતા રહો અને ભાવના કરો કે વિશ્વવ્યાપી દુઃખનાશક સુખ સ્વરૂપ બ્રહ્માની ચૈતન્ય પ્રાણશક્તિને હું નાક મારફત આકર્ષિત કરી રહ્યો છું. આ ભાવના અને આ મંત્રની સાથે ધીરે ધીરે શ્વાસ ખેંચો અને જેટલો વધારે અંદર ભરી શકાય તેટલો ભરી લો. હવે વાયુને અંદર રોકો, તત્સવિતુર્વેણ્યમ એ ભાગનો જપ કરો અને સાથે જ એવી ભાવના કરો કે નાક દ્વારા ખેંચાયેલો એ પ્રાણ શ્રેષ્ઠ છે, સૂર્યના જેવો તેજસ્વી છે, એનું તેજ મારા અંગ પ્રત્યંગમાં રોમે રોમમાં ભરાઈ રહ્યું છે. આ ભાવનાની સાથે પૂરક કરતા અડધા સમય માટે અંદર રોકી રાખો. હવે નાસિકા દ્વારા વાયુને ધીરે ધીરે બહાર કાઢવાનું શરૂ કરો અને ભર્ગો દેવસ્ય ધીમહી આ મંત્રભાગનો જપો તથા ભાવના કરો કે આ દિવ્ય પ્રાણ મારા પાપોનો નાશ કરીને વિદાય થઈ રહ્યો છે. જેટલો સમય વાયુને અંદર ખેંચવામાં લાગ્યો હોય એટલો સમય વાયુને બહાર કાઢવામાં લાગવો જોઈએ. જ્યારે અંદરનો બધો વાયુ બહાર નીકળી જાય ત્યારે જેટલો વખત વાયુને અંદર રોકી રાખ્યો હોય તેટલો જ વખત બહાર રોકી રાખો, અર્થાત શ્વાસ લીધા વગર ધિયો યોનઃ પ્રચોદયાત આ મંત્ર ભાગ જપ્યા કરો. સાથે જ એવી ભાવના કરો કે ભગવતી વેદમાતા આદ્ય શક્તિ ગાયત્રી મારી સદબુદ્ધિને જાગૃત કરી રહી છે. આ એક પ્રાણાયામ થયો. હવે એ જ પ્રકારે પુનઃ આ ક્રિયાઓની પુનરાવૃત્તિ કરીને બીજો પ્રાણાયામ કરો. સંધ્યામાં આવા 5 પ્રાણાયામ કરવા જોઈએ જેથી શરીરમાં રહેલા પ્રાણ અપાન વ્યાન સમાન અને ઉદાન નામક 5 પ્રાણોનું પ્રસુકરણ અને પરિમાર્જન થઈ જાય. અર્ધમર્ષણ પાપનો નાશ કરવાની ક્રિયાને અર્ધમર્ષણ કહેવામાં આવે છે. ગાયત્રીની પુણ્ય ભાવનાના પ્રવેશથી પાપનો નાશ થાય છે. પ્રકાશના આગમનની સાથે જ અંધકારનો નાશ થઈ જાય છે. પુણ્ય સંકલ્પોના ઉદયની સાથે સાથે પાપોનો પણ સંહાર થઈ જાય છે. બરબુદ્ધિની વૃદ્ધિ સાથે નિર્બળતા દૂર થવા માંડે છે. બ્રહ્મસંધ્યાની બ્રહ્મા ભાવનાઓ આપણા પાપોનું નિવારણ કરતી જાય છે. અધર્મર્ષણને માટે જમણા હાથની હથેરી પર પાણી લઈને એને જમણા નસકોરા પાસે લઈ જવું જોઈએ. પાસેનો અર્થ છે 6 આંગળ દૂર. ડાબા હાથનો અંગૂઠાથી ડાબા નાકને બંધ કરવું અને જમણા નાકે ધીરે ધીરે શ્વાસ લેવાનો આરંભ કરવો. શ્વાસ લેતી વખતે એવી ભાવના કરવી કે ગાયત્રી માતાનું પુણ્ય પ્રતિક જર પોતાની દિવ્ય શક્તિઓ સહિત મારા પાપોનો સંહાર કરવાને માટે શ્વાસની સાથે મારામાં પ્રવેશ કરી રહ્યું છે અને અંદરના પાપોનો મરોનો વિકારોનો સંહાર કરી રહ્યું છે. જ્યારે પૂરો શ્વાસ લેવાઈ રહે ત્યારે ડાબું નાક ઉગાડી દેવું અને જમણું નસકોરું અંગૂઠાથી બંધ કરી દેવું અને શ્વાસ બહાર કાઢવાનો આરંભ કરવો. જમણી હથેળીમાં રાખેલું પાણી હવે ડાબા નસકોરાની સામે ધરવું અને ભાવના કરવી કે નષ્ટ થયેલા પાપોની લાશોનો સમૂહ શ્વાસની સાથે બહાર નીકળીને આ જળમાં જઈ રહ્યો છે. હવે શ્વાસ પૂરો બહાર નીકળી જાય ત્યારે એ જળને જોયા વિના જ ઘૃણાપૂર્વક ડાબી બાજુએ ફેંકી દેવું. અર્ધમર્શનની ક્રિયામાં જળને હથેળીમાં લેતી વખતે ઓમ ભૂભુર્વસ્વ અને જમણા નસકોરાથી શ્વાસ ખેંચતી વખતે તત્વેતુવેણ્યમ એટલા મંત્રભાગો જપવા જોઈએ. ડાબા નસકોરાથી શ્વાસ પાણીમાં બહાર કાઢતી વખતે ભર્ગો દેવસ્ય ધીમહી અને ડાબી બાજુએ જળ નાખી દેતી વખતે ધિયોયોનઃ પ્રચોદયાત એ મંત્રોના ઉચ્ચારણ કરવા જોઈએ. આ ક્રિયા 3 વાર કરવી જેથી કાયાના અને મનના ત્રિવિધ પાપોના સંહાર થઈ જાય. ન્યાસ, શક્તિ ધારણ કરવાની ક્રિયાને ન્યાસ કહેવામાં આવે છે. અંગ પ્રત્યંગોમાં ગાયત્રીની સત્વગુણી શક્તિને ધારણ કરવી, સ્થાપિત કરવી અને ઓતપ્રોત કરવી એને ન્યાસ કહેવામાં આવે છે. ગાયત્રીના પ્રત્યેક શબ્દનો આપણા શરીરના મહત્વપૂર્ણ મર્મસ્તરો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. જેવી રીતે સિતારના અમુક પ્રકારના અમુક આઘાતની સાથે અંગુલીનો આઘાત લગાડવાથી અમુક પ્રકારના અમુક ધ્વનિના સ્વરો નીકળે છે, તેવી જ રીતે શરીર વીણાને સંધ્યા કરતી વખતે આંગળીઓની મદદથી દિવ્ય ભાવો ઝંકૃત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્વભાવત અપવિત્ર રહેનારા આ શરીરથી દૈવી સાનિધ્ય યોગ્ય પ્રમાણમાં મળતું નથી, તેથી એના પ્રમુખ સ્થાનોમાં દૈવી પવિત્રતા સ્થાપિત કરીને એટલા પ્રમાણમાં દૈવી તત્વોને સ્થાપિત કરવામાં આવે છે જેથી મનુષ્ય દૈવી સાધનાનો અધિકારી બને છે. ન્યાસને માટે કઈ વખતે કઈ આંગળીને કામમાં લેવી તે બાબતમાં જુદા જુદા ઉપાસના વિધિઓમાં જુદા જુદા વિધાનો છે. ગાયત્રીની બ્રહ્મ સંધ્યામાં અંગૂઠો અને અનામિકા આંગળીનો ઉપયોગ યોગ્ય ગણવામાં આવ્યો છે. અંગૂઠો અને અનામિકા ભેગી કરીને વિભિન્ન અંગોનો સ્પર્શ એવી ભાવનાથી કરવો કે મારા આ અંગો ગાયત્રી શક્તિથી પવિત્ર તથા બળવાન થઈ રહ્યા છે. અંગ સ્પર્શ કરતી વખતે નીચે જણાવ્યા પ્રમાણે મંત્રોચ્ચાર કરવા, ઓમ ભૂર્ભુર્વસ્વ, માથે તત્સ્વિતુ, નેત્રોને વેરણ્યમ, કાનને ભર્ગો, મુખને દેવસ્ય, કંઠને ધીમહી, હૃદયને ધિયોયોનઃ, નાભિને પ્રચોદયાત, હાથ પગને, આ 7 અંગો શરીરરૂપી બ્રહ્માંડના 7 લોક છે, અથવા એમ કહો કે આત્મરૂપી સવિતાના રથના 7 અશ્વો છે. શરીર સપ્તાહના 7 દિવસો છે. આમ સાધારણ રીતે તો 10 ઇન્દ્રિયો માનવામાં આવે છે, પણ ગાયત્રી યોગમાં 7 ઇન્દ્રિયો માનવામાં આવી છે. મૂર્ધા, મસ્તક, મન, નેત્ર, કર્ણ, વાણી અને રસના, પાંચમું હૃદય, અંતઃકરણ, છઠ્ઠું નાભિ, જનેન્દ્રિય અને 7મું શ્રવણ, હાથ પગ, આ 7માં અપવિત્રતા ન રહે, એમના દ્વારા કુમાર્ગ અપનાવવામાં ન આવે, અવિવેકપૂર્ણ આચરણ ન થાય એ પ્રતિરોધને માટે ન્યાસ કરવામાં આવે છે. આ 7 અંગોમાં ભગવતીની 7 શક્તિઓ નિવાસ કરે છે. તેમને ઉપરોક્ત 7 ન્યાસથી જાગૃત કરવામાં આવે છે. જાગૃત થયેલી માતૃકાઓ પોતપોતાના સ્થાનથી રક્ષા કરે છે. અને અનિષ્ટ તત્વોનો સંહાર કરે છે. આમ સાધકનો અંતઃપ્રદેશ બ્રહ્મશક્તિ સુદઢ કિલ્લો બની જાય છે. આ પંચકોષનો વિનિયોગ કર્યા બાદ આચમન શિખા બંધન પ્રાણાયામ આધમર્ષણ ન્યાસથી નિવૃત્ત થયા પછી ગાયત્રીનું ધ્યાન અને જપ કરવા, સંધ્યા તથા જપમાં મંત્રોચ્ચાર એવી રીતે કરવા જોઈએ કે હોઠ હાલતા રહે, શબ્દોચ્ચાર થતો રહે પણ પાસે બેઠેલા માણસને તે સંભળાય નહીં. જપ કરતા વેદ માતા ગાયત્રીનું ધ્યાન એવી રીતે કરવું જોઈએ કે જાણે તે આપણા હૃદય સિંહાસન પર બેઠી બેઠી પોતાના શક્તિ કિરણોને ચારે બાજુ ફેલાવી રહી છે અને તે કિરણોથી આપણું અંતઃકરણ પ્રકાશિત થઈ રહ્યું છે. તે વખતે આંખો અર્ધી ખુલ્લી અથવા બંધ રાખવી આપણા હૃદયરૂપી આકાશમાં બાહ્ય આકાશના જેવો જ એક વિશાળ શૂન્ય લોક ફેલાયેલો છે એવી ભાવના કરવી અને એમાં સૂર્યના જેવી જ જ્ઞાનથી તેજસ્વી જ્યોતિની કલ્પના પણ કરતા રહેવું. આ જ્યોતિ અને પ્રકાશ ગાયત્રી માતાની જ્ઞાન શક્તિનો જ છે એ વાતનો અનુભવ સાધકને થોડા જ વખતની સાધના પછી સ્પષ્ટ રીતે થવા લાગશે. આ પ્રકારની સાધના સફેદ રંગની જ્યોતિમાં જુદા જુદા રંગોના દર્શન થાય છે. આ રીતે તે ધીમે ધીમે આત્મોન્નતિ પ્રાપ્ત કરતો કરતો ચોક્કસ રીતે અધ્યાત્મ માર્ગના ઉચ્ચ સોપાન પર પહોંચી જશે.